એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ખરું કહું તો સદીઓ પહેલાં લખાયું હતું, પણ એના વિચારો આજે પણ એટલા જ સચોટ લાગે છે.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ મેરી વુલ્સ્ટોન ક્રાફ્ટના બહુ જ જાણીતા પુસ્તક અ વિન્ડિકેશન ઓફ ધ રાઇટ્સ ઓફ વુમન વિશે, ગુજરાતીમાં કહીએ તો સ્ત્રી અધિકારોનું સમર્થન. આ પુસ્તક 1792માં આવ્યું, એટલે વિચારો કેટલું ક્રાંતિકારી હશે એ સમય માટે.
હા, અને એટલે જ કદાચ આજે પણ એ એટલું બધું પ્રાસંગિક છે. લિંગ સમાનતાની વાત હોય કે પછી શિક્ષણના સાચા અર્થની, અથવા તો એક સારો સમાજ કેવો હોવો જોઈએ, આ બધાના મૂળ મને લાગે છે ક્યાંક ને ક્યાંક વુલસ્ટોન ક્રાફ્ટના વિચારોમાં છે.
સાચી વાત. આ પુસ્તક આપણને એ સમજવામાં મદદ કરે છે કે સ્ત્રીઓના અધિકારો એ માત્ર સ્ત્રીઓનો જ મુદ્દો નથી. ના, એવું નથી, એ તો આખા સમાજની પ્રગતિ સાથે જોડાયેલી બાબત છે.
તે સમયના સમાજ સામે એક મોટો સવાલ ઊભો કર્યો હતો આ પુસ્તકે, નહીં? કે ભાઈ, જો સમાજની અડધી વસ્તીને તમે શિક્ષણ અને સમાન તકોથી દૂર રાખો તો શું એ સમાજ ખરેખર વિકસિત કહેવાય?
બરાબર, અને આ સવાલ આજે પણ એટલો જ વજનદાર છે. તો ચાલો ને આ પુસ્તક અને એના લેખિકા મેરી વુલસ્ટોન ક્રાફ્ટ એમના વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ.
તો પહેલાં એ જાણીએ કે મેરી વુલસ્ટોન ક્રાફ્ટ હતા કોણ. એમનો જન્મ 1759માં ઇંગ્લેન્ડમાં. એ સમય હતો યુરોપમાં જ્ઞાનોદય યુગનો, કે ને, તર્ક, સ્વતંત્રતા, માનવ અધિકારો, આવા બધા નવા વિચારો હવામાં હતા.
હા, અને ફ્રેન્ચ ક્રાંતિની પણ ધમધમાટી હતી. પણ આવા વૈચારિક માહોલ વચ્ચે એમનું પોતાનું જીવન કહેવાય છે કે ઘણું સંઘર્ષવાળું રહ્યું. પિતા તરફથી હિંસા, આર્થિક મુશ્કેલીઓ,
ઓહ,
અને આ બધા વચ્ચે એમણે મોટે ભાગે જાતે જ ભણવાનું રાખ્યું. સ્વશિક્ષિત હતા એમ કહી શકાય.
આ જે અંગત અનુભવો હતા ને, એનાથી એમને સ્ત્રીઓની સામાજિક આર્થિક મર્યાદાઓનો સીધો પહેલો હાથનો અનુભવ મળ્યો.
એટલે જ કદાચ એમના વિચારોમાં આટલી સચ્ચાઈ અને ઊંડાણ છે. એ માત્ર પુસ્તકીય પંડિત નહોતા, બિલકુલ નહીં. એમણે ગવર્નેસ તરીકે કામ કર્યું, સ્કૂલ ચલાવી, લેખિકા બન્યા, અનુવાદક તરીકે કામ કર્યું. આ બધું એ જમાનાની સ્ત્રી માટે બહુ અસામાન્ય ગણાય.
અને લંડનના જે બૌદ્ધિક વર્તુળો હતા ત્યાં પણ તેઓ સક્રિય હતા, એટલે જ્ઞાનોદયના વિચારોને એમણે બરાબર સમજ્યા તો ખરા, પણ એની ખામીઓ પણ પકડી પાડી.
આ જ તો એમની ખાસિયત છે. એમણે શું કર્યું, જ્ઞાનોદયનું જે મુખ્ય હથિયાર હતું તર્ક, એનો જ ઉપયોગ કર્યો. અને કોની સામે? એ જ્ઞાનોદયના હિમાયતીઓ સામે, ખાસ કરીને રૂસો જેવા વિચારકો જે સ્ત્રીઓ બાબતે એકદમ અલગ જ માનતા હતા, એમની ટીકા કરી.
વાહ, એટલે એમનો અવાજ એટલો દમદાર હતો કારણ કે એમાં અંગત અનુભવ હતો, બૌદ્ધિક કઠોરતા હતી અને પરિવર્તન લાવવાનો એક જુસ્સો પણ હતો.
ત્રણેયનો સંગમ, બરાબર.
તો આટલી પૃષ્ઠભૂમિ પછી હવે પુસ્તક પર આવીએ. સ્ત્રી અધિકારોનું સમર્થન, આમાં મુખ્ય દલીલ શું છે? એનો સાર શું કહી શકાય?
સારું, એકદમ સ્પષ્ટ છે અને એ સમય માટે તો બહુ જ ક્રાંતિકારી. વુલસ્ટોન ક્રાફ્ટ કહે છે કે સ્ત્રીઓ જે છે એ કુદરતી રીતે પુરુષો કરતાં ઉતરતી નથી, બિલકુલ નહીં. જો એ ક્યાંક નબળી દેખાય છે તો એનું કારણ એમનામાં ક્ષમતાનો અભાવ નથી, પણ શિક્ષણ અને તકનો અભાવ છે.
ઓકે, એટલે સમાજે જ એવી વ્યવસ્થા ઊભી કરી છે.
હા, સમાજે જાણી જોઈને સ્ત્રીઓને નબળી, સુપરફિશિયલ, માત્ર દેખાવ પાછળ ગાંડી એવી બનાવી દીધી છે. એમના તર્ક અને બુદ્ધિનો વિકાસ થવા જ નથી દીધો.
એટલે સમસ્યા સ્ત્રીમાં નથી,
બિલકુલ.
એમના માટે સમાજે જે ચોખ્ઠું બનાવ્યું છે એમાં છે.
બરાબર, અને તેઓ બહુ ભારપૂર્વક કહે છે કે તર્ક એટલે કે રીઝન એ ઈશ્વરે આપેલો ગુણ છે અને એ બધા મનુષ્યોમાં છે, સ્ત્રી હોય કે પુરુષ. અને આ તર્ક છે જે નૈતિકતા અને સદગુણનો પાયો છે.
એટલે આ પુસ્તકનો હેતુ ખાલી સહાનુભૂતિ મેળવવાનો નથી.
ના ના, એનાથી ઘણું વધારે છે. એ તો પિતૃસત્તાક માન્યતાઓ પર સીધો પ્રહાર છે. એ સ્ત્રીઓને ખાલી લાગણીશીલ, બીજા પર આધાર રાખનારા જીવ તરીકે નહીં, પણ તર્કસંગત, સ્વાયત એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિઓ તરીકે જોવાની એક નવી જ દ્રષ્ટિ આપે છે.
અને સૌથી મોટી વાત કદાચ એ છે કે એ સ્ત્રી શિક્ષણને કોઈ અંગત શોખ જેવું નથી ગણતા.
બિલકુલ નહીં. એ તો કહે છે કે સ્ત્રી શિક્ષણ એ આખા સમાજના, સમગ્ર માનવતાના નૈતિક વિકાસ અને પ્રગતિ માટે અનિવાર્ય છે, જરૂરી છે.
હા, એમણે સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં સુધી સમાજની અડધી વસ્તી એટલે કે સ્ત્રીઓ અશિક્ષિત અને દબાયેલી રહેશે ત્યાં સુધી સમાજ સાચા અર્થમાં નૈતિક કે પ્રગતિશીલ બની જ ન શકે.
અને અશિક્ષિત સ્ત્રીઓ એમના મતે પતિ માટે સારી સાથી ન બની શકે, બાળકો માટે સમજદાર માતા ન બની શકે અને દેશના વિકાસમાં યોગદાન આપનાર નાગરિક પણ ન બની શકે.
એટલે પુસ્તકનો જે કેન્દ્રવર્તી પ્રશ્ન છે એ છે કે સ્ત્રીઓનું સાચું સ્વરૂપ શું છે અને સમાજમાં એમની યોગ્ય ભૂમિકા શું હોવી જોઈએ.
અને વુલસ્ટોન ક્રાફ્ટમાં જવાબ છે, એમનું સ્વરૂપ તર્કસંગત છે અને એમની ભૂમિકા છે શિક્ષિત, સ્વતંત્ર, સદગુણી નાગરિક બનવાની, જે પોતાના પરિવાર અને રાષ્ટ્રમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે. એ માત્ર પુરુષોને રીઝવવા માટે નથી.
ચાલો હવે પુસ્તકની અંદર થોડા વધુ ઊંડા જઈએ. દરેક પ્રકરણ તો નહીં, પણ જે મુખ્ય દલીલો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆતમાં એમણે તર્ક અને સદગુણના સાર્વત્રિક મહત્વ પર ભાર મૂક્યો છે, બરાબર?
હા, એ કહે છે કે જો તર્ક જ માણસને પશુથી જુદો પાડતો હોય તો પછી તર્ક વિકસાવવાનો અધિકાર તો સ્ત્રીઓને પુરુષ બંનેનું સમાન હોવો જોઈએ ને, એમાં ભેદભાવ કેમ?
સીધી અને સટ વાત.
અને આજ પાયા પરથી તે સમયના જે પ્રચલિત વિચારો હતા એના પર હુમલો કરે છે. ખાસ કરીને રૂસો જેવા વિચારકો જે માનતા હતા કે ભાઈ પુરુષોના ગુણ અલગ અને સ્ત્રીઓના ગુણ અલગ, સ્ત્રીઓનું મુખ્ય કામ તો પુરુષને ખુશ કરવાનું અને એમની સેવા કરવાનું. વુલસ્ટોન ક્રાફ્ટ કહે છે, ના, સદગુણ તો એક જ હોય અને એ લિંગ પર આધારિત ન હોય, એ તર્ક પર આધારિત હોવું જોઈએ.
આ ખરેખર બહુ જ પાયાની વાત છે. પછી તેઓ એ સમજાવે છે કે સ્ત્રીઓને યોગ્ય શિક્ષણ ન આપવાથી, એમના તર્કને દબાવી દેવાથી સમાજને પોતાને જ કેવું નુકસાન થાય છે.
બરાબર છે. જ્યારે સ્ત્રીઓને ફક્ત દેખાવ, નમ્રતા, શિષ્ટાચાર અને લાગણીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવવામાં આવે ત્યારે શું થાય? તેઓ સુપરફિશિયલ બની જાય છે અને સંવેદનશીલતા, જેને સેન્સિબિલિટી કહે છે, એનો શિકાર બને છે.
આ સંવેદનશીલતાવાળો મુદ્દો જરા સમજાવશો?
હા, એ બહુ મહત્વનો છે. વુલસ્ટોન ક્રાફ્ટ કહે છે કે આ જે અતિશય ભાવુકતા હતી જેને તે સમયે સ્ત્રીઓનો ગુણ માનવામાં આવતો હતો એ ખરેખર તો તર્કના અભાવે પેદા થયેલી એક નબળાઈ હતી. એ સ્ત્રીઓને અસ્થિર બનાવે, બીજા પર નિર્ભર બનાવે.
ઓ, એટલે ગુણ નહીં પણ અવગુણ જેવું.
હા, અને તે સમયના જે કંડક્ટ બુક્સ હતા જે સ્ત્રીઓને સલાહ આપતા કે તમે નબળા દેખાઓ, તમારી બુદ્ધિ છુપાવી રાખો, એની પણ એ સખત ટીકા કરે છે. કારણ કે એ તો છેતરપિંડી અને દંભ શીખવાડે છે.
અને આ બધી બાબતો સ્ત્રીઓના મનોવિજ્ઞાન પર, એમના મન પર કેવી અસર કરે છે એ પણ એમણે બતાવ્યું છે.
ચોક્કસ. નાનપણથી જ એવું શીખવવામાં આવે કે ભાઈ દેખાવ જ બધું છે, લગ્ન જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. તો પછી શું થાય? એમનું જે સેલ્ફ વર્થ છે, આત્મમૂલ્ય, એમની સુંદરતા સાથે જોડાઈ જાય. એમનું સ્વતંત્ર વ્યક્તિત્વ ખીલી જ ન શકે.
અહીં તેઓ વિનમ્રતા એટલે કે મોડેસ્ટીની પણ એક નવી વ્યાખ્યા આપે છે, ખરું ને?
હા, બહુ રસપ્રદ છે. એ કહે છે કે સાચી વિનમ્રતા એ ખાલી શારીરિક પવિત્રતા નથી, એ તો મનની નમ્રતા છે જે તર્ક અને આત્મસન્માનમાંથી આવે છે. જે સ્ત્રીઓને શીખવવામાં આવતી હતી એ વિનમ્રતા તો ખાલી દેખાડો હતો, મિથ્યાભિમાનનું એક રૂપ હતું.
અને પછી પેલું લૈંગિક બેવડા ધોરણો, એના પર પણ એમણે વાત કરી છે.
હા, સખત ટીકા કરી છે. સમાજ જે રીતે સ્ત્રીની પ્રતિષ્ઠાને ફક્ત એની શારીરિક પવિત્રતા સાથે જોડી દે છે, એનાથી એના સમગ્ર નૈતિક વ્યક્તિત્વનું મૂલ્ય ઘટી જાય છે.
અને એક બહુ જ રસપ્રદ મુદ્દો એમણે ઉઠાવ્યો છે, સ્ત્રીઓના દમન અને સમાજની બીજી અસમાનતાઓ સાથે જોડવાનો, જેમ કે વારસાગત સંપત્તિ, રાજાશાહી.
બરાબર. એ કહે છે કે જેમ રાજા પોતાની પ્રજા પર કોઈના અંકુશ વગર શાસન કરે છે, એ જ રીતે પુરુષ કુટુંબમાં સ્ત્રી પર શાસન કરે છે. આ પિતૃસત્તા કુટુંબ એ રાજાશાહી જેવી જ નિરંકુશતાનું એક નાનું સ્વરૂપ છે. બંને અતાર્કિક છે, અન્યાયી છે.
આ સરખામણી તો ખરેખર બહુ ધારદાર કહેવાય. તો આ બધી સમસ્યાઓ તો ગણાવી, પણ શું એમને કોઈ ઉકેલ પણ સૂચવ્યો કે ખાલી ટીકા જ કરી?
ના ના, ખાલી ટીકા નહીં, નક્કર ઉકેલ પણ આપ્યો છે. અને એ ઉકેલ છે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી.
ઓકે, એટલે કે સરકાર તરફથી શિક્ષણ.
હા, સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી એક એવી શિક્ષણ વ્યવસ્થા જ્યાં છોકરાઓ અને છોકરીઓ સાથે ભણે, કો એજ્યુકેશન જેને કહીએ. આ વિચાર એમના સમયમાં તો બહુ જ ક્રાંતિકારી ગણાય.
કેમ? સાથે ભણાવવાનો આગ્રહ કેમ?
એમનું માનવું હતું કે જો છોકરા છોકરીઓ નાનપણથી સાથે ભણશે તો એકબીજાને સમાન મનુષ્ય તરીકે જોતા શીખશે, તર્કસંગત જીવો તરીકે જોશે, ખાલી લિંગના આધારે નહીં, અને શિક્ષણમાં ખાલી બૌદ્ધિક વિષયો નહીં, શારીરિક શિક્ષણનું પણ સંતુલન હોવું જોઈએ એવું પણ કહે છે.
અને પુસ્તકના અંત ભાગમાં તેઓ ફરીથી પીલી મૂર્ખતાવાળી વાત પર આવે છે ને.
હા, એ ફરીથી ભાર મૂકે છે કે સ્ત્રીઓમાં જે અમુક કહેવાતી મૂર્ખતાઓ જોવા મળે છે, જેમ કે ભવિષ્યવાણીમાં માનવું કે અતિશય ભાવુક થઈ જવું, એ કંઈ એમના સ્વભાવનો હિસ્સો નથી. એ તો તર્કસંગત શિક્ષણના અભાવનું સીધું પરિણામ છે. એટલે પરિવર્તન લાવવું હોય તો શરૂઆત શિક્ષણથી જ કરવી પડે.
ખરેખર આ પુસ્તકમાંથી ઘણા બધા મુદ્દાઓ નીકળે છે. જો આપણે એના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં સમજવા હોય તો કયા કહી શકાય?
મને લાગે છે સૌથી પહેલો અને સૌથી અગત્યનો સંદેશ છે તર્કની સર્વોપરિતા. રીઝન ઇઝ સુપ્રીમ.
બરાબર. તર્ક એ ખાલી મગજની રમત નથી, પણ નૈતિક જીવન અને સાચી સ્વતંત્રતાનો આધાર છે. અને એ કોઈ એક લિંગનો ઇજારો નથી. આપણે રોજિંદા જીવનમાં પણ જોઈએ છીએ ને, નિર્ણયો લેવામાં, પ્રોબ્લેમ સોલ્વ કરવામાં તાર્કિક રીતે વિચારવું કેટલું જરૂરી છે, પછી એ ઘર હોય કે કામ કરવાની જગ્યા.
બીજો મુખ્ય સંદેશ છે ખામીયુક્ત શિક્ષણ કેટલું નુકસાનકારક હોઈ શકે છે. વોલ્સ્ટોનક્રાફ્ટ જે રીતે એમના સમયની સ્ત્રી શિક્ષણની ટીકા કરે છે, એ આપણને આજે પણ વિચારવા મજબૂર કરે છે. શું આપણે આજે પણ જાણે અજાણે છોકરીઓને અમુક સોફ્ટ ગણાતા વિષયો તરફ અને છોકરાઓને ટેકનિકલ કે મહત્વના ગણાતા વિષયો તરફ નથી ધકેલી
રહ્યા? આ વિચારવા જેવો મુદ્દો છે.
શું આપણું શિક્ષણ ખરેખર બાળકોની તર્કશક્તિ અને સ્વતંત્ર વિચારસરણીને પ્રોત્સાહન આપે છે? આ સવાલ પૂછવો જરૂરી છે.
ત્રીજો મુદ્દો, પેલી સંવેદનશીલતા, સેન્સિબિલિટીની ટીકા અને તર્ક પર આધારિત ભાવનાઓનું મહત્વ. આપણા સમાજમાં પણ એવા સ્ટીરિયોટાઈપ્સ છે ને કે સ્ત્રીઓ તો બહુ ભાવુક હોય, અથવા પુરુષો રડે નહીં, લાગણી ના બતાવે.
હા, બરાબર. વુલ્સ્ટોનક્રાફ્ટ આપણને યાદ કરાવે છે કે સાચી લાગણીઓ, સાચા સંબંધો એ તર્ક અને સમજણ પર આધારિત હોવા જોઈએ, ખાલી ક્ષણિક આવેશો પર નહીં.
ચોથો મહત્વનો વિચાર, લગ્નને એક તર્કસંગત મિત્રતા તરીકે જોવાનો. પતિ પત્ની સમાન ભાગીદાર છે, એમનો સંબંધ પરસ્પર આદર, બૌદ્ધિક સાથ અને સાચી મિત્રતા પર ટકેલો હોવો જોઈએ. આજે ગુજરાતમાં પણ ઘણા યુગલો આ જ પ્રકારના સંબંધો ઈચ્છે છે, જે જૂની પરંપરાગત ભૂમિકાઓથી અલગ છે.
અને પાંચમો, જે અત્યંત મહત્વનો છે, આર્થિક સ્વતંત્રતા અને રાષ્ટ્રીય પ્રગતિ માટે લિંગ સમાનતા કેમ જરૂરી છે તે. વુલ્સ્ટોનક્રાફ્ટ માનતા હતા કે સ્ત્રીઓએ ભણી ગણીને આર્થિક રીતે પગભર થવું જ જોઈએ, જેથી એમને ખાલી આર્થિક સુરક્ષા માટે લગ્ન કરવાની ફરજ ન પડે.
અને બીજું કે શિક્ષિત તર્કસંગત માતાઓ જ સારા નાગરિકોનું ઘડતર કરી શકે.
બરાબર. આ વિચાર આજે પણ એટલો જ સાચો છે. જ્યારે મહિલાઓ શિક્ષિત થાય છે, આર્થિક રીતે સક્ષમ બને છે, ત્યારે આખા દેશનો વિકાસ થાય છે. એ ખાલી સ્ત્રીઓનો ફાયદો નથી, એ દેશનો ફાયદો છે.
આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે, અથવા કહો કે વિચારો છે, જે સીધા જ અસર કરે છે, યાદ રહી જાય એવા.
હા, ભલે આપણે શબ્દશા એમના વાક્યો ન ટાંકીએ, પણ એમના વિચારોનો જે સાર છે એ ખરેખર બહુ શક્તિશાળી છે.
જેમ કે પહેલો વિચાર, દુનિયાને દાનની નહીં, ન્યાયની જરૂર છે. આ કેટલી મોટી વાત છે. સ્ત્રીઓ માટે સમાનતા એ કોઈ દયા નથી, કોઈ ઉપકાર નથી, એ એમનો હક છે, ન્યાય છે.
બરાબર. બીજો વિચાર જે મને બહુ ગમે છે, હું ઈચ્છતી નથી કે સ્ત્રીઓને પુરુષો પર સત્તા મળે, પરંતુ પોતાના પર સત્તા મળે. આ બહુ મહત્વનું છે. ધ્યેય કોઈના પર રાજ કરવાનું નથી, પણ સ્વાયત્તતા મેળવવાનું છે, સેલ્ફ ગવર્નન્સ, પોતાના જીવનના નિર્ણયો જાતે લેવાની ક્ષમતા.
ત્રીજો વિચાર જે પરિવર્તન માટે પ્રેરણા આપે છે, શરૂઆત હંમેશા આજે જ થાય છે. સારા કામ માટે રાહ જોવાની જરૂર નથી. જે સાચું લાગે, જે જરૂરી લાગે, એ અત્યારે જ શરૂ કરવું જોઈએ, કાલે નહીં.
અને ચોથો, જે લગભગ આખા પુસ્તકનો નિચોડ છે, જ્યાં સુધી સ્ત્રીઓને વધુ તર્કસંગત રીતે શિક્ષિત કરવામાં નહીં આવે, ત્યાં સુધી માનવ સદ્ગુણ અને જ્ઞાનમાં પ્રગતિ સતત અટકાવાશે. કેટલી સ્પષ્ટતાથી એમણે સ્ત્રી શિક્ષણ અને સમાનતાને આખી માનવજાતિના વિકાસ સાથે જોડી દીધા છે.
આ બધા વિચારો ખાલી સાંભળવા કે વાંચવા માટે નથી, આપણે એને આપણા રોજિંદા જીવનમાં પણ લાગુ પાડી શકીએ નહીં?
ચોક્કસ. દાખલા તરીકે શિક્ષણમાં, ક્ષેત્રમાં, શાળાઓમાં, ઘરમાં આપણે લિંગ આધારિત જે પૂર્વગ્રહો છે એને તોડી શકીએ. છોકરીઓ પણ ગણિત વિજ્ઞાન ભણી શકે છે, એન્જિનિયર બની શકે છે, અને છોકરાઓ પણ ઘરકામ શીખી શકે છે, રસોઈ બનાવી શકે છે. એમાં કંઈ ખોટું નથી.
હા, અને કામકાજની જગ્યાએ એટલે કે વર્ક પ્લેસ પર સમાન કામ માટે સમાન વેતનનો મુદ્દો છે, નેતૃત્વમાં સ્ત્રીઓને સમાન તક મળવી જોઈએ, અને પેલી જે ધારણાઓ હોય છે ને કે આ કામ તો સ્ત્રીઓ જ કરે અથવા આ કામ તો પુરુષો માટે જ છે, એને પડકારવાની જરૂર છે.
બરાબર. આર્થિક સ્વતંત્રતાની વાત અહીં સીધી જોડાય છે.
અંગત સંબંધોમાં પણ, ખાસ કરીને લગ્ન જીવનમાં પરસ્પર આદર, મિત્રતા, સમાન ભાગીદારી, આ બાબતોને મહત્વ આપવું, નિર્ણયો સાથે મળીને લેવા, જવાબદારીઓ ખાલી એક જણ પર ન નાખવી પણ વહેંચવી,
અને વ્યક્તિગત સ્તરે પણ ઘણું કરી શકાય. આપણે સૌ સ્ત્રી હોઈએ કે પુરુષ, આપણા પોતાના તર્કને વિકસાવી શકીએ, આજીવન શીખતા રહી શકીએ, અને સામાજિક દબાણો કે લોકો શું કહેશે એના આધારે નહીં પણ પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણયો લઈ શકીએ. અને મીડિયામાં પણ ઘણીવાર સ્ત્રીઓને જે રીતે રજૂ કરવામાં આવે છે માત્ર એક વસ્તુ તરીકે, એની સામે આપણે અવાજ ઉઠાવી શકીએ, ટીકા કરી શકીએ.
બરાબર.
આટલી બધી વાતચીત પછી મને એવું લાગે છે કે વુલ્સ્ટોન ક્રાફ્ટના વિચારોની જે અસલ શક્તિ છે એ એ છે કે તેઓ સમાનતાને ખાલી સ્ત્રીઓ માટે કોઈ સારી વસ્તુ તરીકે નથી જોતા. એ તો આખા સમાજની નૈતિક અને બૌદ્ધિક પ્રગતિ માટે આવશ્યક છે, જરૂરી છે એમ ગણાવે છે.
મારા માટે સૌથી વધુ પ્રભાવશાળી વિચાર પેલો રિપબ્લિકન મધરહૂડનો છે કે એક મજબૂત સદ્ગુણી રાષ્ટ્ર બનાવવું હોય તો એના માટે શિક્ષિત અને તર્કસંગત માતાઓ અનિવાર્ય છે. એમણે સ્ત્રીઓના અંગત અધિકારોને સીધા રાષ્ટ્રોના ભવિષ્ય સાથે જોડી દીધા. આ ખરેખર બહુ દૂરદર્શી ભર્યું કહેવાય.
અને મને એ વાત બહુ સ્પર્શી ગઈ કે લગભગ 230 વર્ષ પહેલાં લખાયેલી આ દલીલો, ખાસ કરીને શિક્ષણ અને સમાજ આપણને કેવી રીતે ઘડે છે, આપણી ક્ષમતાઓને કેવી રીતે અસર કરે છે, એ બધું આજે પણ કેટલું સાચું લાગે છે. અદ્ભુત છે કેવી માન્યતાઓ છે જે આજે પણ આપણને, ખાસ કરીને લિંગના આધારે, મર્યાદિત કરે છે.
હા, અને શું આપણે વુલ્સ્ટોન ક્રાફ્ટની જેમ આપણા પોતાના તર્કનો ઉપયોગ કરીને આ જે અદ્રશ્ય દિવાલો છે એને ઓળખી શકીએ અને એને પડકારી શકીએ? આપણા પોતાના જીવનમાં અને આપણી આસપાસની દુનિયામાં નાનો સરખો જ ભલે પણ બદલાવ લાવવાની શરૂઆત આપણે ક્યાંથી કરી શકીએ?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.